నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము కుటుంబి మంగళం కుంకుందారి ఉజేంద్రమోసు మంగళం నమా సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవాయ భవాయ సర్వాత.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे. एमां आपणे 49 गाथा अने त्यार पछी कलश 35 अने कलश 36 सुधी स्वाध्याय कर्यो छे. कलश 36 मां हवे पछी आवनारी गाथा વિશે કહેવામાં આવ્યું, એટલે એના સાર રૂપી ગાથા કહેવામાં આવી. 36માં કળશમાં એ વાત આવી કે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે, એટલે અન્ય ભાવો છે જેમાં ચેતના નથી એવા બધા ભાવો, તે બધાએ ભાવો પૂતગલ જન્ય છે, પૂતગલ ના છે એ વાત કહી. અને જે હવે પછીની ગાથા એટલે 50, 51, 52, 53, 54 અને 55 આ 6 ગાથામાં જે વાત કરવાની છે એ વાતનો અહીંયા સાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપ્યો. એ શ્લોક કર્યા પછીથી હવે આપણે આ ગાથા ઉપર જઈએ છીએ. પણ શ્લોકનું ફરીથી થોડું પુનરાવર્તન એટલા માટે જરૂરી છે કે જે ભાવ હવે પછીની ગાથામાં જે આવવાના છે એની વધારે સ્પષ્ટતા થાય. એમાં બે વાત કરવામાં આવી શ્લોકની અંદર કે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત સર્વસ્વ સાર છે એટલો જે આત્મા છે, એ ચેતનપણા રૂપે છે, જ્ઞાન રૂપે છે એટલો જે આત્મા છે, એટલે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે અને સ્વરૂપનું જ્ઞાન કરે છે, બસ એ એટલો જ આત્મા છે. એ પરનું લક્ષ્ય કરે છે, પરના ભાવે રહે છે એવો એ આત્મા નથી. બે વાત સાથે લેવામાં આવી કે એનો વ્યાપ કેટલો, આત્મા ક્યાં વ્યાપે, તો પોતે પોતાનામાં જ વ્યાપે, બીજે ક્યાંય વ્યાપતો નથી, એ સિવાય બીજો કોઈ આત્મા નથી. એ વાત પહેલા વાક્યમાં કહેવામાં આવી. અને બીજી વાત બીજા વાક્યમાં એ લીધી કે આ ચિત્ત શક્તિથી શૂન્ય એટલે ચૈતન્ય જેમાં નથી એવા બધા જ ભાવો. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ભાવ આત્માના છે, ભાવ આત્મા કરે છે, છતાંય એના ભાવ નહીં, એને ચૈતન્ય શક્તિથી શૂન્ય કેમ કહ્યા? કેમ કે આત્માના મૂળ સ્વભાવમાં નથી ને, એટલા માટે. આત્માના મૂળ સ્વભાવમાં એ કોઈ વિકારી ભાવ, વિભાવ ભાવ નથી, એટલે એને ચૈતન્ય શક્તિથી શૂન્ય કહેવામાં આવે. એ બધા ભાવ પર્યાયમાં છે, એ બધા ભાવ ક્ષણિક છે, એ શાશ્વત ભાવ નથી, એ સિદ્ધ અવસ્થામાં રહેતા નથી, એટલે એ ભાવને આત્માના નથી એમ અહીંયા સ્પષ્ટ કરવા માટે બીજું વાક્ય એમાં ઉમેરવામાં આવ્યું. એટલે પહેલી વાત તો બરાબર કે એ ચિન્ન માત્ર આત્મા છે, બીજું કંઈ નથી. પણ બીજી વાત જે લીધી, નાસ્તિથી જે વાત લેવામાં આવી, એનું મુખ્ય કારણ એ છે કે આત્મા એની એવી યોગ્યતા હોય ત્યારે, એટલે મિથ્યાત્વ સહિત છે ત્યારે એવા ભાવે વર્તતો હોય છે, એટલે એને એમ લાગે છે કે એ ભાવ પણ એના છે, એ ભાવ પણ એના છે. સમ્યક દર્શન થયા પછીથી પરનું લક્ષ્ય કરે છે તો વિભાવ ભાવ જરૂરથી થાય, પણ એમાં એ ભાવને એ પોતે પોતાના માનતો નથી. સમ્યક દર્શન થાય છે એટલે કે બધું એકદમ બધું બદલાઈ જાય છે, એ આત્મામાં કાયમ માટે ઉતરી જાય છે એવું કંઈ થતું નથી, પણ દ્રષ્ટિ બદલાય છે, શ્રદ્ધા બદલાઈ જાય છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે, એટલે એના પરિણામમાં જે કંઈ છે એને એ પોતાથી જુદું માને છે અને એવું જ અનુભવે છે કે એ મારાથી જુદા ભાવ છે. એટલે સમ્યક્ત્વ પ્રગટ કર્યા પછીથી એ વિકારી ભાવો બંધ થઈ જાય છે, વિભાવ ભાવો બંધ થઈ જાય છે એમ તો થતું નથી, પણ એનાથી જુદા છે એ સ્પષ્ટ રહે છે. એનું મમત્વ એકત્વ તૂટી જાય છે, એનું મમત્વ અને એકત્વ તૂટી જાય છે. એટલે એવા ભાવને અહીંયા ચૈતન્ય રહિત કહ્યા છે. એના જ્ઞાન ચેતના રૂપ સ્વભાવમાં એ ભાવ નથી, એટલે પછી એને પૂતગળ જન્ય કહ્યા છે. હવે અહીંયા 50, 51, 52, 53, 54 અને 55 આ 6 ગાથામાં વાત કરે છે કે એવા એ ભાવોનું વ્યાખ્યાન 6 ગાથાઓમાં કરે છે. એવા એ પૂતગળજન્ય ભાવ છે એનું વ્યાખ્યાન 6 ગાથાઓમાં કરે છે. તો આપણે હવે ગાથા 50 થી શરૂ કરી અને 55 સુધીની ગાથા લઈએ. અહીંયા ગાથામાં કહે છે કે જીવસ્ય નાસ્તી વર્ણો નાપી ગંધો નાપી રસો નાપી ચ સ્પર્શ નાપી રૂપમ ન શરીરમ નાપી સંસ્થાનમ ન સહનમ. જીવસ્ય નાસ્તી રાગો નાપી દ્વેષો નૈવ વિદ્યતે મોહ. નો પ્રત્યયાન કર્મ નો કર્મ ચાપી તસ્ય નાસ્તિ. દિવસ્ય નાસ્તિ વર્ગો ન વર્ણના નૈવ સ્પર્ધકાની કાની ચિત્ત. નો અધ્યાત્મ સ્થાનાની નૈવ ચાનુભાગ સ્થાનાની. દિવસ્ય ન સંતિ કાની ચિત્યોગ સ્થાનાની ન બંધ સ્થાનાની વા નૈવ ચૌદય સ્થાનાની ન માર્ગણા સ્થાનાની કાની ચિત્ત. નો સ્થિતિ બંધ સ્થાનાની જીવસ્ય ન સંકલેશ સ્થાનાની વા નૈવ વિશુદ્ધિ સ્થાનાની નો સંયમ લબ્ધિ સ્થાનાની વા નૈવ ચ જીવસ સ્થાનાની ન ગુણ સ્થાનાની વા સંતિ જીવસ્ય એન ત્વેતે સર્વે પૂતગલ દ્રવ્યસ્ય પરિણામ. આપણે આ ગાથા ગુજરાતીમાં લઈએ.
નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં. નહી રૂપ કે ન શરીર નહી સંસ્થાન સંહન નહીં. નથી રાગ જીવને દ્વેષ નહી વળી મોહ જીવને છે નહીં. નહી પ્રત્યયો નહી કર્મ કે નો કર્મ પણ જીવની નહીં. નથી વર્ગ જીવને વર્ગણા નહીં સ્પર્ધકો કહી છે નહીં. અધ્યાત્મ સાધન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં. જીવની નથી કઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં. નહી ઉદય સ્થાનો જીવની કો માર્ગણા સ્થાનો નહીં. સ્થિતિ બંધ સ્થાનન જીવને સંકલેશ સ્થાનો પણ નહીં. સ્થાનો વિશુદ્ધિ તણાન સંયમ લબ્ધિના સ્થાનો નહીં. નથી જીવ સ્થાનો જીવને ગુણ સ્થાન પણ જીવની નહીં. પરિણામ પૂતલ દ્રવ્યના સર્વ હોવાથી નક્કી
અહિયાં ગાથાના અર્થમાં કહે છે કે જીવને વર્ણ નથી, ગંધ પણ નથી, રસ પણ નથી અને સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી. આ ઉદગલના ગુણો છે એની વાત કરવામાં આવી. પહેલી વાત એ લાગે કે અગાઉની ગાથામાં પણ ઉદગલના ગુણો લેવામાં આવ્યા અને એનાથી ભગવાન આત્માને જુદો દર્શાવવામાં આવ્યો, તો ફરી પાછું અહીંયા કેમ લેવામાં આવ્યું પ્રશ્ન થાય કે આ વાત તો અગાઉ પણ આવી ગઈ, પણ અહીંયા વાત સહેજ જુદા પ્રકારે છે. ત્યાં સ્વરૂપથી એની ભિન્નતા બતાવી છે, અહીંયા અનુભૂતિની વાત લેવી છે તો અનુભૂતિમાં એ બધું નથી. એટલે અનુભૂતિ છે તે પર્યાય છે, જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને અદ્વૈતપણે અનુભવે છે એ વખતે નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે. એટલે એ અનુભૂતિ છે તે શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, એ પર્યાયમાં આ બધું નથી. એ પર્યાયમાં આ બધી પૂદગળની અવસ્થાઓ નથી, પૂદગળના ગુણ નથી અને ગુણની બધી અવસ્થાઓ નથી, એ વાત કરવી છે. એટલા માટે અહીંયા લેવામાં આવ્યું છે. એમ નથી કે ફરીથી લેવામાં આવ્યું છે એવો આશય નથી. આચાર્ય ભગવાને બીજી વાર લીધું છે એમ નથી. અહીંયા વસ્તુ થોડી જુદા પ્રકારે છે. તો અહીંયા શું કહ્યું કે જીવને વર્ણ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી. હવે શરીર નથી એટલે પછી એમાં બધું આવી જાય. એમાં સંસ્થાન પણ નથી એટલે આકાર પણ નથી, સહનન પણ નથી, સહનન એટલે હાડકાનું બંધારણ, જે મજબૂત બંધારણ એ પણ નથી. જીવને રાગ પણ નથી, દ્વેષ પણ નથી. જીવના મૂળ સ્વરૂપમાં નથી એ તો બરાબર છે, પણ અહીંયા તો જ્યારે એને અનુભૂતિ થાય છે એ વખતે એને કોઈ રાગ કે દ્વેષ છે નહીં. મોહ પણ નથી એટલે મોહ પણ વિદ્યમાન નથી, એ વખતે કોઈ મોહ નથી. પ્રત્યયો એટલે આશ્રવો પણ નથી, કર્મ પણ નથી અને નોકર્મ પણ તેને નથી. જીવને વર્ગ નથી, વર્ગણા નથી, કોઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મ સ્થાનો પણ નથી અને અનુભાગ સ્થાનો પણ નથી, માર્ગના સ્થાન પણ નથી અને અનુભાગના સ્થાન પણ નથી, વર્ગણા પણ નથી. કારમણે રજકણો કે વર્ગણા, કારમણે અને એને લીધે થઈને કર્મ બંધાય એવી કોઈ વર્ગણા નથી કે ભાષા વર્ગણા કે કોઈ પણ પ્રકારની વર્ગણા નથી. જીવને વર્ગ નથી, વર્ગણા નથી, કોઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મ સ્થાનો પણ નથી અને અનુભાગ સ્થાનો પણ નથી, જીવને કોઈ યોગ સ્થાનો પણ નથી એટલે કે કોઈની સાથે જોડાણ યોગ અથવા બંધ સ્થાનો પણ નથી, એને બંધ થવાના સ્થાન એ પણ નથી. ઉદય સ્થાનો પણ નથી એટલે કંઈક ઉદયમાં આવે એમ પણ નથી. કોઈ માર્ગના સ્થાનો પણ નથી, જીવને સ્થિતિ બંધ સ્થાનો પણ નથી અથવા સંકલેશ સ્થાનો પણ નથી, વિશુદ્ધિ સ્થાનો પણ નથી અથવા સંયમ લબ્ધિ સ્થાનો પણ નથી. વળી જીવને જીવ સ્થાનો પણ નથી અથવા ગુણ સ્થાનો પણ નથી, કારણ કે આ બધા પૂદગળ દ્રવ્યના પરિણામ છે. જો અહીંયા પરિણામ લીધા છે, પૂદગળ દ્રવ્યના પરિણામ લીધા છે એટલે પરિણતિ થાય છે. પૂદગળ દ્રવ્યની પરિણતિ થાય છે એટલે જે પરિણામ આવે છે તે પર્યાય છે, એ બધા પર્યાય રૂપે છે. જયશ્રીબેન, તમને ખાસ વિનંતી કે તમે તમારા કોમ્પ્યુટરનું માઇક્રોફોન છે એનું વોલ્યુમ બહુ ઓછું કરો, અથવા તો એ માઇક્રોફોનને કોઈક રીતે બંધ કરો, ઢાંકી દો, કેમ કે મને બેક અવાજ બહુ સંભળાય છે. માઇક્રોફોન, કોમ્પ્યુટરનું માઇક્રોફોન જેમાંથી બેક અવાજ આવે. અત્યારે કોમ્પ્યુટરના માઇક્રોફોનની આપણે જરૂર નથી, જ્યારે આપણે પ્રેઝન્ટેશન મોડ પૂરો કરીશું અને પ્રશ્ન કોઈને પૂછીશું ત્યારે જ જરૂર પડશે. એટલે માઇક્રોફોન તમારો અત્યારે બિલકુલ જરૂરી નથી, તો કોમ્પ્યુટરના માઇક્રોફોનનું વોલ્યુમ એકદમ ઘટાડી દો અથવા તો એની ઉપર કંઈક બંધ કરી દો, ઢાંકી દો. તો આ ગાથાર્થ જે આપણે વાંચી ગયા, એ ગાથાર્થને આપણે ટૂંકમાં સમજવો હોય તો જે રીતે ગુરુદેવ વાત કરી છે એ રીતે લઈએ અને પછી આપણે ટીકા લઈએ. આ ગાથા ની ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજામાં સૌથી નીચેના પેરેગ્રાફમાં શરૂઆતમાં જે કહ્યું છે, સમયસાર ગાથા 50-55 મથાળુ, ત્યાં જે વાત બે લીટીમાં મૂકી છે બહુ સરસ વાત છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 90 સૌથી નીચેનો પેરેગ્રાફ છે, એમાં કહે છે કે ભગવાન આત્મા આનંદનો નાથ નિત્ય આનંદ પ્રભુ ધ્રુવ છે, તેને આ બધા ભાવો જે ચૈતન્ય શક્તિથી શૂન્ય છે તે નથી, તે બધાએ ભાવો પુદ્ગલના પરિણામ છે તેમ 6 ગાથાઓમાં કહે છે. તે બધાએ ભાવો જે ચૈતન્ય શક્તિથી શૂન્ય છે એ વાત ગુરુદેવે ફરીથી અહીંયા કહી છે અને ફરીથી એ યાદ અપાવ્યું છે કે આટલા બધા ભાવ જે કહેવામાં આવ્યા એ બધી જગ્યાએ આપણને એમ લાગે કે આત્માના જ છે. અને આમ પણ વાસ્તવિકપણે જોવા જઈએ તો આપણને એવું જ લાગે છે કે આખો દિવસ સવારે ઉઠીએ ત્યારથી રાત સુધીમાં આ બધા ભાવ રૂપે જ આપણે હોઈએ છીએ, ક્યારેય શુદ્ધ ભાવમાં તો હોતા જ નથી. તે છતાં એને ચૈતન્યના પરિણામ નથી કહ્યા, ચૈતન્યના ભાવ નથી કહ્યા. અરે એટલું જ નહીં પણ એને તો ચૈતન્ય શક્તિથી શૂન્ય કહ્યા છે, એમાં તો ચૈતન્ય પણ જ નથી એમ જ કહ્યું. 36મા શ્લોકમાં એ વાત આવી, પણ અહીંયા ગુરુદેવે જે વાત મૂકી છે ચૈતન્ય શક્તિથી શૂન્ય, એનો જરાક વિચાર કરવાનો છે કે એ બધા ભાવ આખા દિવસ દરમિયાન આપણે જે કરીએ છીએ એ બધા ચૈતન્ય શક્તિથી શૂન્ય છે. આ વાત આ 6 ગાથા છે એના પાયાની વાત છે. એટલે એનો અર્થ એ થયો કે સવારથી ઉઠીને રાત સુધીમાં આપણે જે ભાવે વર્તીએ છીએ એ તો ચૈતન્ય શક્તિથી શૂન્ય છે. વિચાર અહીંયા કરવાનો છે કે આપણે આખો દિવસ શું કરીએ છીએ, કેવા ભાવે છીએ. ચૈતન્ય શક્તિથી શૂન્ય ભાવે જ આખું પરિણમન થાય છે. અને ક્યારથી થઈ રહ્યું છે, જન્મથી માંડીને અત્યાર સુધીમાં શુદ્ધ ભાવે આપણે ક્યારે ગયા, શુદ્ધ ભાવે આપણે ક્યારે થયા, શુદ્ધ ભાવમાં આપણે ક્યારે રહ્યા. આટલો બધો કાળ વીતી ગયો, આટલા બધા વર્ષો વીતી ગયા, 50-55-60-70 વર્ષ 75 વર્ષ 80 વર્ષની ઉંમર થઈ, પણ ત્યાં સુધીમાં શુદ્ધ ભાવે ક્યારે રહ્યા. એટલે જે ભાવે રહ્યા એ ભાવ તો ચૈતન્ય શક્તિથી શૂન્ય છે, એટલે ચેતના રૂપે આપણે રહ્યા જ નથી. પ્રશ્ન એ છે, ચૈતન્ય શક્તિથી શૂન્ય કહી દીધું છે અને સવારથી રાત સુધીમાં તો આપણે આવા જ ભાવમાં હોઈએ છીએ. આ જે ભાવનું વર્ણન કરવામાં આવ્યું એવા ભાવમાં તો હોઈએ છીએ. એ બધા ઉદ્ગલના પરિણામ છે એ વાત અહીંયા 6 ગાથાઓમાં કહેવામાં આવે છે. એટલે ક્યારેય આપણે એવો વિચાર જ નથી કર્યો કે આપણે શુદ્ધ ભાવે હોઈએ, શુદ્ધ ભાવે હોવું જોઈએ, એ જ આપણું મૂળ સ્વરૂપ છે અને આ બીજા બધા ભાવ છે તે ચેતનના ભાવ નથી. એટલે આપણે ખરેખરું ચૈતન્ય જીવન જીવતા જ નથી. ભગવાન આત્મા જાણે છે, જાણે છે, જાણે છે, બોલીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ અહીંયા તો કહે છે કે એ ચૈતન્ય શક્તિથી શૂન્ય બધા ભાવ છે. ટીકામાં વધારે વિસ્તાર કર્યો છે, આપણે ટીકા લઈએ. ટીકામાં અહીંયા કહે છે કે જે કાળો લીલો પીળો રાતો અથવા ધોળો વર્ણ છે તે બધો જીવને નથી, કારણ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી. પુદ્ગળના પરિણામ એમ નહીં, પુદ્ગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અહીંયા વાત લીધી છે તે અનુભૂતિની લીધી છે. જ્યારે જીવને ચૈતન્ય ભાવે પરિણમન થાય છે, પોતે પોતાના ભાવે સ્વાભાવિક ભાવે પરિણમે છે, ત્યારે જે અનુભવ થાય છે તે અનુભવના કાળે એ વખતે જે અનુભવાય છે તે માત્ર ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ ચિદાનંદ જ્ઞાન સુખનો પિંડ એ જ અનુભવમાં આવે છે. અને એવી જે અનુભૂતિ થાય છે, જે પર્યાય છે, એ પર્યાયથી ભિન્ન આ પૂદગળ દ્રવ્યના પરિણામમય છે. આ બધા જે કાળો, લાલ, પીળો, રાતો, બધા ધોળો, એ બધા વર્ણ કયા ને, એ વર્ણ છે તે કોની પર્યાય છે? એ વર્ણ, ધોળો વર્ણ, એ બધા જે કહેવામાં આવ્યા છે એ પૂદગળની પર્યાય છે. પૂદગળમાંનો ગુણ છે એની પર્યાય છે. એ રૂપની વાત આપણે કરીએ છીએ, વર્ણ રૂપ એની વાત કરીએ છીએ, જે પૂદગળનો ગુણ છે એની આ બધી પર્યાય છે. હવે એની, એ પૂદગળના ગુણની પર્યાય છે. જ્યારે અહીંયા ભગવાન આત્માનો ગુણ, જ્ઞાન ગુણ, એની પર્યાય તો શુદ્ધ નિર્મળ છે. અને એ શુદ્ધ નિર્મળ પર્યાયની સાથે સરખાવતા એટલે કે એ અનુભૂતિ છે, એ જ્ઞાનમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ, એ ભગવાન આત્માના જ્ઞાન ગુણની પર્યાય, જે પોતે પોતાને જાણે છે, અનુભવે છે, એ પર્યાયની સાથે સરખાવવા જઈએ તો એવા પૂદગળના ગુણની પર્યાય એનાથી ભિન્ન છે. જગતમાં જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોની પર્યાય એના કારણે થાય છે. દરેક દ્રવ્યની પર્યાય એ એના પોતાના પરિણામ છે, એને બીજો કોઈ કરતો નથી, એ સ્વતંત્રપણે થાય છે. ત્યાં સુધી તો આપણે વાત આવી છે, પણ હજી એની દ્રઢતા નથી થઈ એટલે એ દ્રઢતા કરાવવા માટે આ ગાથામાં એમ જણાવવામાં આવ્યું કે એ બધી પર્યાયોથી ભગવાન આત્માની જે નિર્મળ શુદ્ધ પર્યાય છે એ તદ્દન ભિન્ન છે. પેલી પણ પર્યાય છે, આ પણ પર્યાય છે, પણ એ પર્યાય અને આ પર્યાયમાં કોઈ એક રૂપતા નથી, એ તદ્દન ભિન્ન છે. અહીંયા તો વર્ણની વાત લીધી, પણ બધું જ આખા જગતને અહીંયા તો સમાવી લીધું છે, અને બધા ભાવોને, વિભાવ ભાવોને પણ સમાવી લીધા છે, કર્મને પણ સમાવી લેવામાં આવ્યું છે, ગુણસ્થાન, માર્ગણાસ્થાન બધાને સમાવી લેવામાં આવ્યું છે. કેમ કે એ પણ દશા છે ને, ગુણસ્થાન ને માર્ગણાસ્થાન એ પણ જીવની દશા છે, એ પણ એની એ વખતની એવી દશા છે ને, એવી યોગ્યતા એ વખતે છે, એટલે એ વખતની એવી સ્થિતિ છે. તો એ સ્થિતિ જે છે એ પર્યાય છે, અને એ પર્યાયોથી ભિન્ન એની અનુભૂતિ થાય છે, એ વખતની પર્યાય છે. અનુભૂતિ કેવી હોય એ આપણને ખ્યાલ આવે છે આનાથી, કે અનુભૂતિમાં આ કોઈ વસ્તુ આવતી નથી, પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે, અને એટલા માટે જ એને કેવળ જ્ઞાનનો અંશ કહેવામાં આવે છે. એટલા માટે જ સમ્યક દર્શન જે છે એને કેવળ જ્ઞાનનો અંશ કહેવાય છે. તો અહીંયા એમ કહે છે કે એ અનુભૂતિથી ભિન્ન છે. બીજું લીધું છે અહીંયા સુરભિ એટલે ગંધ, એ પણ પૂદગળનો જ ગુણ છે. એને માટે કહે છે કે જે સુરભિ અથવા દુર્ભિ, સુગંધ અથવા દુર્ગંધ છે, તે બધીએ જીવને નથી, કારણ કે તે પૂદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ ગંધની વાત લીધી છે ત્યારે એક વાત બીજી પણ સાથે આપણને યાદ આવે કે અહીંયા તો સુરભિ અને દુર્ભિની વાત લીધી છે, સુગંધ અને દુર્ગંધ, પણ અનેક પ્રકારની ગંધ હોય. સુગંધમાં પણ જેને આપણે સુગંધ કહીએ કે દુર્ગંધ કહીએ, તે બંનેની અંદર અનેક પ્રકાર હોય, અને બધા પ્રકારોના નામ પણ હોતા નથી, એની સંજ્ઞા પણ હોતી નથી. પ્રકાર કેટલા બધા, કેટલાકના નામ છે આ અમુકની ગંધ ને આ અમુકની ગંધ ને અમુકની ગંધ એવા, પણ કેટલાય એવા પ્રકાર છે કે જેના નામ પણ નથી, એની સંજ્ઞા પણ નથી. એવી રીતે આત્મામાં પણ જે ગુણ છે એની સંજ્ઞા નથી. અનંત ગુણની જયારે વાત કરીએ તો આપણને એમ કોઈ કહે કે તમે અનંત ગુણની વાત કરો છો તો નામ બોલો, પણ પ્રભુ તારી પાસે આ બધી વસ્તુના નામ છે એની સંજ્ઞા છે નથી, છતાં પણ તું સ્વીકારે છે ને, કેમ કે અનુભવ તને થાય છે ને જાત જાતની ગંધનો. એ જ પ્રમાણે ભગવાન આત્માના પણ એવા ગુણ છે કે જેની સંજ્ઞા ન હોય, નામ ન હોય, એ અનુભવમાં આવે, એ અનુભવમાં આવે. પણ અહીંયા તો વાત એ કરવી છે કે પોતાની અનુભૂતિથી, એટલે ભગવાન આત્માની જે અનુભૂતિ છે એનાથી આ બધા પૂદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી એ સુગંધ હોય કે દુર્ગંધ હોય એ બધું એનાથી ભિન્ન છે. આ બે બોલ કયા. હવે આગળ કહે છે કે જે કડવો, કસાયેલો, તીખો, ખાટો અથવા મીઠો રસ છે, રસની વાત કરી છે, એ બધોય જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. જે કાળે પોતે ભગવાન આત્માનો અનુભવ કરે છે એ કાળે કોઈ એને રસ નથી, એને તો એક આત્માનો રસ છે, અમૃત રસ પાન કરે છે, બીજો કોઈ રસ એને હોતો નથી. આપ જે રસ છે એ બધા એ અનુભૂતિથી ભિન્ન છે. રસની બાબતમાં પણ એવું જ છે, અનેક પ્રકારના સ્વાદ આપણે અનુભવીએ છીએ પણ એ બધા સ્વાદના પણ નામ નથી હોતા, એ સ્વાદના પણ નામ નથી, છતાંય આપણે એમાં તો માનીએ છીએ કે અનેક પ્રકારના સ્વાદ છે. ગળ્યા સ્વાદની અંદર પણ કેટલા પ્રકારના સ્વાદ, અને જ્યારે ભગવાન આત્માના અનંત ગુણની વાત કરવામાં આવે ત્યારે એ મુશ્કેલી પડી જાય કે અનંત ગુણ ક્યાં છે તમે ગણાવો. જો અહીંયા ડગલે ને પગલે અહીંયા એ વાત આવે છે, જરાક દ્રષ્ટિ ફેરવીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ તો બધું સહેલું છે, સરળ છે, આત્માના અનંત ગુણો હોય એમાં ન હોય એવું શું છે. અહીં આગળ કહે છે કે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધો એ જીવને નથી. પાંચ પ્રકારના રસની વાત કરી, હવે અહીંયા સ્પર્શની વાત કરે છે. રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર મુખ્ય ગુણ છે પૂતગળના. હવે સ્પર્શની અંદર કેટલા પ્રકારે એ સ્પર્શ ગુણની પર્યાય હોઈ શકે, તો કે આઠ પ્રકારે હોય. એ ચીકણો હોય, લૂખો હોય, શીત એટલે ઠંડો હોય, ઉષ્ણ એટલે ગરમ હોય, એ ભારે હોય, હલકો હોય, કોમળ હોય અથવા તો કઠોર હોય. પણ એ બધી પર્યાય એ બધી પર્યાય છે તે સ્પર્શ ગુણની છે, અને એ સ્પર્શ ગુણ છે તે પૂતગળનો છે. એ બધું જીવમાં નથી, એ બધો એ જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી એની પર્યાય છે, એટલા માટે પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એટલે આ ચાર ગુણની વાત કરી, અને એ ચારેયના સરવાળા રૂપે પાંચમું અહીંયા કહેવામાં આવ્યું છે. એને માટે કહે છે કે જે સ્પર્શ આદિ સામાન્ય પરિણામ માત્ર રૂપ છે, સામાન્ય પરિણામ માત્ર રૂપ છે તે જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. હવે આ સંબંધમાં સાથે ને સાથે જ આપણે જે ગુરુદેવ વાત કરી છે પણ લઈ લઈએ, કેમકે ગાથાની ટીકા ઘણી લાંબી છે એટલે સાથે લઈશું તો જ વધારે સારું રહેશે. અહીંયા ગુરુદેવે જે વાત કરી છે એના મુખ્ય અંશ છે અહીંયા કે રંગની વાત કરી, તેમાં અનુભૂતિમાં આ રંગની પાંચે પર્યાયોથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે. જે કાળે અનુભૂતિ થાય છે, ચૈતન્ય સ્વભાવ એ આત્માનો સ્વભાવ છે, એ નિજ આત્માનો અનુભવ થતા અનુભૂતિમાં આ રંગની પાંચે પર્યાયોથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે. પર્યાય સ્વદ્રવ્ય તરફ વળે છે ત્યારે જે અનુભૂતિ થાય તે અનુભૂતિથી આ રંગની પાંચે પર્યાયો ભિન્ન રહી જાય છે. અને એ જ પ્રમાણે અહીંયા ગંધમાં પણ કહેવામાં આવ્યું છે. એક વાત ગંધની અંદર બીજી વધારે લેવામાં આવી છે કે સમયસાર નાટકમાં આવે છે કે મુનિનો શ્વાસ સુગંધમય હોય છે, જેમને ઘણી નિર્મળતા પ્રગટી છે અને જેઓ અતિન્દ્રિય આનંદની મોજમાં પડ્યા છે તેઓ કોગળા ન કરે તો પણ દાંત પીળા પડતા નથી અને એમના શ્વાસમાં દુર્ગંધ હોતી નથી. નિર્મળતાની દશામાં મુનિને શ્વાસમાં પણ સુગંધ આવે છે. ભગવાન આત્મામાંથી એ અતિન્દ્રિય આનંદ આવે છે અને શ્વાસમાં સુગંધ આવે છે, છતાં તે સુગંધથી આત્મા મુનિ ભિન્ન છે. મુનિ એ સુગંધ રૂપે જ નથી, એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, મુનિ પણ એનાથી ભિન્ન છે, કારણ કે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી સુરભિ અથવા દુર્ભિ જે ગંધની પર્યાય છે તે અનુભૂતિથી ભિન્ન છે. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે સ્વરૂપનો અનુભવ થાય ત્યારે તે ગંધથી ભિન્ન પડે છે, સ્વરૂપનો અનુભવ થાય ત્યારે તે રસથી ભિન્ન પડે છે, સ્વરૂપનો અનુભવ થાય ત્યારે તે રૂપથી ભિન્ન પડે છે, સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એ સંસ્થાનથી ભિન્ન પડે છે, બધાથી એ ભિન્ન પડે છે. એ પૂતગળના બધા ગુણો અને એની પર્યાયોથી બધાથી એ ભિન્ન પડે છે. એને મનમાં એમ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરે છે એટલે મનમાં એને રહી ગયું છે ને કે પાંચ ઇન્દ્રિયો દ્વારા જ હું જ્ઞાન કરું છું અને પાંચ ઇન્દ્રિયો દ્વારા જ મને આનંદની પ્રાપ્તિ થાય છે. તો એ પાંચે ઇન્દ્રિયોના વિષયો થી જુદી એની અનુભૂતિ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો દ્વારા જે અનુભવ છે એમાંનો કોઈ અનુભવ એને જયારે સ્વરૂપની અનુભૂતિ કરે છે ત્યારે હોતો નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયના અનુભવની વાત કરીએ તો તરત સ્મરણમાં આવે છે. સ્વાદના જાત જાતના અનુભવ આપણને તરત સ્મરણમાં આવે છે. એ કાન દ્વારા સાંભળવાના જે કંઈ અનુભવ છે એ બધા તરત સ્મરણમાં આવે છે. સ્પર્શના અનુભવો બધા તરત સ્મરણમાં આવે છે. જેની વાત કરીએ એનો તરત આપણને એનું સ્મરણ થાય છે. અહીંયા તો એમ કેવું છે કે એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો એ પૂતગળને જાણનારા જે છે અને પૂતગળના એ ગુણો છે એની એ પર્યાય એનાથી આ અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ એ તદ્દન ભિન્ન છે. અને એ જ પ્રમાણે સ્વાદને માટે પણ સ્પર્શને માટે પણ બધા માટે વાત કરી અને પાંચમા બોલમાં ઉપરના ચારેય બોલને ભેગા કરીને અહીંયા કહેવામાં આવ્યું કે એ સામાન્ય પરિણામ માત્ર રૂપ છે તે જીવને નથી, કારણ કે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. હવે આગળ છઠ્ઠા બોલમાં કહે છે કે જે ઔદારિક વૈક્રિય આહારક તેજસ અથવા કારમણ્ય શરીર છે તે બધું જીવને નથી. જો પાંચ પ્રકારના શરીર આપણે કહીએ છીએ એમાં મુખ્યતાથી આપણે કારમણ્ય શરીરની વાત કરવી છે કે જેના વિશે બહુ ખોટી ઊંધી માન્યતા વર્તે છે ને, એટલે એના વિશે આપણે વિસ્તાર કરવાનો છે અને એ વધારે સારી રીતે સમજવાનું છે. ગુરુદેવે પણ એના ઉપર જ ખૂબ ભાર મૂક્યો છે. કારમણ્ય શરીર જીવને નથી. કારમણ્ય શરીર એટલે કર્મરૂપી શરીર, એને કારમણ્ય શરીર કહેવાય. કારમણ્ય શરીર લઈ અને જીવ એક જગ્યાએથી એટલે એક શરીર છોડીને જાય છે તો બીજી જગ્યાએ જન્મ ધારણ કરે છે ત્યારે કારમણ્ય શરીર અને તેજસ શરીર લઈને જાય છે. અને એ કારમણ્ય શરીર ખરેખર તો શું છે? ખરેખર તો એ માહિતી રૂપ છે. એ જ્યાં જાય છે ત્યાં પછી એવા એવા રજકણો એને પ્રાપ્ત થઈ જાય છે, એ મળી જાય છે. એટલે પછી એ જ પ્રમાણે બધું શરીર અને નો કર્મ ને બધું એને મળી જાય છે અને સંયોગો પણ પછી એ પ્રમાણે એને મળે છે. એટલે કારમણ્ય શરીર પણ જીવને નથી, જીવમાં નથી, કારણ કે તે જડના પરિણામ હોવાથી ભિન્ન સ્વતંત્ર છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માને અને તેને નિમિત્ત નૈમિતિક સંબંધ પણ અહીં કહેવામાં આવ્યો નથી. આ વાત જરાક અઘરી પડે એવી કહી દીધી છે. આપણે અત્યાર સુધી નિમિત્ત નૈમિતિક સંબંધની જ વાત કરતા હતા અને આ વાત જે છે એનો જ આજે વિસ્તાર છે. હવે શાંતિથી સમજવાનું છે. અત્યાર સુધી તો બધું સહેલું આવ્યું. આપણે અત્યાર સુધી શું કહેતા હતા કે જીવ જેવા ભાવ કરે એવા આશરો થાય અને એને અનુરૂપ કારમણ્ય રજકણો આવે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે એવી વાત કરતા હતા. અને એ આ શરીર જે છે એ પણ પૂતગળ છે અને એ જીવના ભાવના નિમિત્તે છે. એટલે એના પરિણમનમાં પણ જીવનો ભાવ રહ્યો છે, એના નિમિત્તે એને આ પ્રમાણે પરિણમન થાય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જે છે એની વધારે સ્પષ્ટતા કરી અને આજે અહીંયા આ ગાથાના આ બોલની અંદર ગુરુદેવે બહુ ઊંચી વાત કરી દીધી. ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવતા કહે છે કે આત્માને અને તેને નિમિત્ત નૈમિતિક સંબંધ પણ અહીં કહેવામાં આવ્યો નથી. અહીં એવી શૈલી લીધી છે કે પૂતગળના પરિણામને આત્મદ્રવ્યથી ભિન્ન ન કહેતા અનુભૂતિથી ભિન્ન કયા છે. એ તો વાત આપણે જાણે કે સમજ્યા. પૂતગળના પરિણામને આત્મદ્રવ્યથી ભિન્ન છે એ તો આપણે અગાઉ પહેલા કરી ગયા અગાઉની ગાથામાં કે આત્મદ્રવ્યથી દ્રવ્ય અપેક્ષાએ તો લીધું કે ભિન્ન છે એ વાત તો આવી, પણ અહીંયા તો એ અનુભૂતિથી ભિન્ન કયા. જેણે પરથી ભિન્ન પડીને અનુભૂતિ વડે આત્માને જાણ્યો છે તેને તે સર્વ પર છે. સર્વ પર છે. સંસ્કૃત ટીકામાં પોતાની અનુભૂતિ તેવો પાઠ નથી, પણ પંડિત શ્રી જયચંદજીએ પોતાની અનુભૂતિ એમ લીધેલ છે તેથી અહીં પોતાની શબ્દ કૌંસમાં લખેલ છે. અનુભૂતિ શબ્દ છે ત્યાં, એટલે અનુભૂતિ એટલે પોતાની અનુભૂતિ અને પરની અનુભૂતિ તો આમ ક્યાંથી થાય? અનુભૂતિ તો સ્વની જ હોય, પણ આ પોતાની શબ્દ માટે સ્પષ્ટતા કરી. આત્મા અખંડ નિર્મળ આનંદ સ્વરૂપ વસ્તુ છે અને તેની નિર્મળ દશા તે અનુભૂતિ છે. વસ્તુ દ્રવ્ય તરીકે એ અનંત ગુણનો પિંડ છે એટલે એ સુખ આનંદ સ્વરૂપે જ છે, પણ એની વાત નથી. અહીંયા તો એની દશાની વાત કરતા કહે છે કે એવો છે એટલે તેની જે દશા, એ દશા કેવી છે? એ નિર્મળ દશા છે. અને એ નિર્મળ દશા તે અનુભૂતિ, કેમ કે અનુભવમાં જે આવે છે તે શુદ્ધ પર્યાયનો અનુભવ થાય છે, નિર્મળ દશાનો અનુભવ થાય છે. અનુભવાય છે એ અનુભૂતિની વાત લીધી છે, પર્યાયની વાત છે. તો એ અનુભૂતિમાં એ નિર્મળ દશા અનુભવાય છે. પરથી ભિન્ન પડીને આત્મસન્મુખ થઈ આત્માને જાણતા અનુભૂતિની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે અનુભૂતિથી કારમેણ શરીર આદિ ભિન્ન છે એમ અહીં કહે છે. અહીં આગળ વાત કરે છે કે પંચાધ્યાયીમાં નયાભાસના પ્રકરણમાં એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શરીર અને આત્માને કર્તા કર્મ સંબંધ તો નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો છે ને. કર્તા કર્મ સંબંધ નથી એટલે કે આત્મા કર્તા અને શરીર એનું કર્મ, શરીર એનું કર્મ એવો સંબંધ નથી, એ વાત તો બરાબર. પરંતુ એમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો છે ને, એના ઉત્તર રૂપે ત્યાં પદ્ય 571 માં કહ્યું છે કે દ્રવ્ય સ્વયં સ્વતઃ પરિણમનશીલ છે તો નિમિત્તપણાનું શું કામ છે. જો સાંભળો, બહુ શાંતિથી સાંભળવા જેવું છે કે દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર રીતે પરિણમે છે. છ દ્રવ્યની વાત આપણે કરીએ છીએ ત્યારે આમ તો આપણે લઈએ છીએ, આમ બોલીએ પણ છીએ, સમજીએ પણ છીએ કે દરેક દ્રવ્ય પોતે પોતાના કારણે પરિણમે છે, તો પછી એમાં નિમિત્તની જરૂર શું પડી? નિમિત્તની શું જરૂર પડે? નિમિત્ત વગર કાર્ય થાય છે? નિમિત્ત વગર કાર્ય થાય છે, અને નિમિત્ત તો એ વખતે જે છે એ દર્શાવવામાં આવ્યું છે, એટલે તો વ્યવહારના એનું કથન છે. દરેક દ્રવ્ય સ્વયં સ્વતઃ પરિણમનશીલ છે તો પછી નિમિત્તપણાનું શું કામ છે? હવે શરીર ઉપર આવીએ આપણે કે શરીર પોતાના કારણે પરિણમે છે અને આત્મા પણ પોતાના કારણે પરિણમે છે. હવે એમાં ક્યાંથી આવ્યું કે આત્મા શરીરને પરિણમાવે, એ વાત ક્યાં રહી? આત્મા પોતે પરિણમે છે અને શરીર પણ પોતે પરિણમે છે, એ બંને દ્રવ્ય જુદા છે અને બંને દ્રવ્ય જુદા પોતે પોતાના કારણે પરિણમે છે. તેમાં એમાં નિમિત્તની વાત જો ઉડાડી દઈએ આપણે, નિમિત્તની શું જરૂર છે એ રીતે જો વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ થાય છે કે શરીરના કાર્યો જીવ કરી શકતો નથી. કરતા ભાવની તો વાત એક બાજુ મૂકી દીધું, પણ અહીંયા તો નિમિત્તને પણ ઉડાડી દઈએ તો એમ થાય છે કે કેટલું બધું સ્વતંત્રપણે બધું થઈ રહ્યું છે. આત્માનું પરિણમન જે છે તે એના કારણે છે. પ્રવચન સારમાં આપણે પરિણમનની વાત લીધી છે, પર્યાય એક પછી એક થયા કરે છે, એવો આખો પર્યાયનો પ્રવાહ છે. જીવની પર્યાયનો પ્રવાહ છે એવો પૂતગળની પર્યાયનો પણ પ્રવાહ છે, એક પછી એક પછી એક થયા કરે છે. અને વચમાં કોઈ એવો ગાળો આવતો નથી કે જયારે પર્યાય ન થતી હોય, એવું તો કઈ હોય નહીં, દરેક સમયે પર્યાય છે. એટલે બંને પરિણમનને બે ઉભી લીટીમાં આપણે દર્શાવીએ તો એક બાજુ જીવનું પરિણમન થાય છે, એની પર્યાયો થઈ રહી છે, બીજી બાજુ શરીરની પર્યાયો પૂતગળની થઈ રહી છે. બંને પરિણમનો પ્રવાહરૂપે થઈ રહ્યા છે. હવે આવું પ્રવાહરૂપે થઈ રહ્યું હોય અને એમાં કોઈ પ્રકારનો જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ન જ હોય, ખરેખર નથી, તો પછી આ શરીર પ્રત્યે આ આકર્ષાવું અને શરીરના કાર્યો હું કરું ને શરીર એટલે હું ને શરીરમાં મમત્વ ને શરીરમાં ઉપાધિ છે ને શરીરમાં રોગ છે ને શરીર સારું છે ને શરીર રૂપાળું છે ને એ બધામાં હું સ્થાપી દેવું એ કેટલું સાચું? એ તો તદ્દન અસત્ય ઠરે છે. આ શરીરમાં હું પણ કરવું એ તો તદ્દન અસત્ય વાત ઠરે છે. અહીંયા ધર્મ સમજવા જેવો છે. શરીરથી જુદા પડવાની વાત છે એ પેલા શ્રદ્ધામાં તો લેવી પડશે ને, તર્ક દ્વારા સમજીશું તો શ્રદ્ધામાં લેવાશે. તર્કથી પહેલા સમજીએ અને પછી અનુભવ દ્વારા એને સિદ્ધ કરીએ. ગુરુદેવ કહે છે કે જુઓ ભાઈ, શરીર પોતાના કારણે પરિણમે છે અને આત્મા પણ પોતાના કારણે પરિણમે છે. પોતાની મેળે પરિણમવાનો તે દરેકનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ છે એમ ત્યાં લીધું છે. ત્યારે કોઈ કહે છે કે ઉપાદાનથી થાય અને કોઈ વખતે નિમિત્તથી પણ થાય એમ સ્યાદવાદ કરો ને. પ્રશ્ન એવો કર્યો છે કે ભાઈ એમ ઉપાદાનથી પણ થાય, નિમિત્તથી પણ થાય, નિમિત્તનું કંઈક રાખો એમ. કોઈક વખત તો સભામાં એવું પણ કોઈ કહ્યું છે કે ચલો ઉપાદાનના 60% રાખો તો નિમિત્તના 40% તો રાખો. ઉપાદાન ના 60% તો કે નિમિત્તના 40%. ગુરુદેવ કે 1% નહીં. ઘણી ગમત થઈ છે. કોઈ કે એમ પણ કહ્યું છે કે ચાલો 99 રાખો પણ 1% તો નિમિત્તનો રાખો. ગુરુદેવ કે ના, 1% નહીં. દ્રવ્યની સ્વતંત્રતા એટલી છે ને એ બતાવવું છે. નિમિત્ત તો હાજર છે એટલે એની હાજરી બતાવવામાં આવે છે. કાર્ય હંમેશા નિજ ઉપાદાનથી જ થાય, કદી નિમિત્તથી ન થાય એ સ્યાદવાદ છે. સ્યાદવાદ આ પ્રકાર છે. એમ નથી કે ઉપાદાનથી પણ થાય, નિમિત્તથી થાય, એવું અનેકાંતપણું નથી, એવો સ્યાદવાદ નથી. સ્યાદવાદ તો આ છે કે ઉપાદાનથી જ થાય અને ક્યારેય નિમિત્તથી ન થાય એનું નામ સ્યાદવાદ છે. નિમિત્ત જે છે એ પર વસ્તુ છે અને જે પર છે એનું પોતાનું પરિણમન હોય કે ન હોય, અને એનું પરિણમન જે છે એને માટે સ્વ પરિણમન છે, એને કારણે થાય. એમાં ભગવાન આત્મા શું કરે? શરીર ચાલે છે તેમાં આત્માનું નિમિત્ત તો છે ને, પાછું હજી બેસતું નથી એટલે પ્રશ્ન કરે છે. અને જેમ જેમ પ્રશ્ન થાય એમ સ્પષ્ટતા વધારે થાય. શરીર ચાલે છે તો એમાં આત્માનું નિમિત્ત છે ને ભાઈ? નિમિત્ત તો છે, પણ નિમિત્ત છે એનો અર્થ શું? નિમિત્ત છે માટે શરીર ચાલે છે પરિણમે છે એવો અર્થ થાય? ના, એવો અર્થ નથી થતો. નિમિત્ત છે આત્માનું માટે શરીર ચાલે છે અને પરિણમે છે એવો અર્થ નથી થતો. એ તો એ વખતે એવી યોગ્યતા છે, એ વખતે એવી યોગ્યતા છે એટલે શરીરનું પરિણમન જયારે થાય છે અને આ તરફ આત્માના ભાવ ચાલવાના થવા, બસ એટલી જ વાત છે. એમ નથી કે પેલું કરાવે છે માટે થાય છે. અને આપણે બીજી રીતે પણ સમજાય છે કે કોઈ પણ નિમિત્ત છે એ ધર્માસ્તિકાયવત વર્તે છે. હવે ધર્માસ્તિકાયવત વર્તે છે એનો અર્થ શું થયો? કે કંઈ કરતું નથી. એટલે નિમિત્ત છે, બરાબર છે, હાજરી છે, પણ એ કંઈ કરતું નથી. ધર્માસ્તિકાય શું કરે છે? જીવને અને પૂતગળને જ્યારે એ ગતિ કરતા હોય ત્યારે એ ગતિ કરવામાં નિમિત્ત છે એમ કહીએ છીએ, પણ કે એ ગતિ કરાવતું નથી, કોઈ પ્રોત્સાહન આપતું નથી, કે ધક્કો મારતું નથી, કે મદદ કરતું નથી, તે કરતું નથી, ગતિ કરાવતું નથી. ગતિ ન કરતો હોય એને કઈ ગતિ કરાવતું નથી. એટલે ધર્માસ્તિકાય કઈ કરતું નથી. ગતિ કરે છે તો કરે છે, કરવા દે છે, એમાં એ શું કરે? એવી રીતે નિમિત્ત ખરેખર કઈ કરતું નથી. એટલે એ વાત અહીંયા લીધી છે કે ભાઈ નિમિત્ત તો છે, પણ નિમિત્ત છે એનો અર્થ શું? નિમિત્ત છે માટે શરીર ચાલે છે પરિણમે છે એવો કઈ અર્થ થાય છે? એવો અર્થ નથી થતો. તથા આત્માની અનુભૂતિનું પરિણમન શું શરીર છે એથી થાય છે? જો હવે નવી વાત લીધી સાચી, આત્માની અનુભૂતિ થઈ ને એ પરિણમન છે ને, એ શરીર છે એટલે થાય છે. આત્માની અનુભૂતિ, આત્મા અનુભવમાં શરીર છે એટલે આવે તો સિદ્ધને આવે કે ના આવે? પછી સિદ્ધને તો આવે જ નહીં. શરીર જ નથી તો પછી ક્યાંથી અનુભૂતિ થાય? જ્યારે સિદ્ધ તો સ્વરૂપમાં જ રહ્યા છે. અનુભૂતિ છે એ પરિણમન થયું કે નહીં? અહીંયા અનુભૂતિ દ્વારા શું સમજાવવું છે કે ભાઈ અનુભૂતિ છે એટલે એ આત્માનું પરિણમન છે ને, એ અનુભવાય છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે એવી વસ્તુ છે. તો એ અનુભૂતિ કોનું પરિણમન છે? એ જીવ દ્રવ્યનું પરિણમન છે, આત્માનું પરિણમન છે. તો એ પરિણમન થવામાં શરીર શું કરે છે? કંઈ કરતું નથી. શરીર છે એટલે અનુભૂતિ થાય છે એમ તો કહી શકાય નહીં, કેમ કે અનુભૂતિ તો સિદ્ધને છે, શરીર વિના છે. અને તો સદાકાળ પોતે પોતાના આત્મામાં રહ્યા છે અને આત્માને જ અનુભવે છે. હવે આવી અનુભૂતિ, આત્માની અનુભૂતિ, પ્રત્યક્ષ અનુભવ, એ થવામાં જો શરીરનું કોઈ પ્રદાન નથી, શરીર કંઈ કરતું નથી, શરીર નિમિત્ત પણ નથી, શરીર વિના જ અનુભૂતિ થાય છે. સિદ્ધ ભગવાનને અનુભૂતિ છે ને, સિદ્ધ ભગવાન શેને અનુભવે છે? પોતાના સ્વરૂપને અનુભવે છે. તો એ અનુભૂતિ જો સિદ્ધ ભગવાનને કોઈ પણ નિમિત્ત વિના થતી હોય તો પછી દરેક જીવને એમ જ હોય, દરેક જીવને માટે એમ જ હોય. અહીંયા સમજવાનું છે ભાઈ, થોડોક હજી વધારે વિસ્તાર કરીએ આપણે, સમજીએ આમાંથી અંદરમાં જવાય છે. અનુભૂતિની વાત છે કે આત્માની અનુભૂતિ જે છે એ કોઈ ઉપર અવલંબે છે? આત્માની અનુભૂતિ કોઈ ઉપર આધારિત છે? કોઈના આશ્રયે છે? ના, કોઈના આશ્રયે નથી. આ અહીંયા આ બધી પાંચ છ ગાથા ભેગી કરી છે ને એનું કારણ આ છે કે સહેલું છે પણ સાથે સાથે એમાં ગંભીર ભાવ ભરેલા છે કે કોઈ કોઈ પણ પ્રકારની બીજી પર્યાય જે છે એનાથી જુદી છે. એટલું તો આપણે કરી દીધું વાત બરાબર, પૂતગળથી પૂતગળની બધી ગુણોની પર્યાયથી જુદી છે એ વાત તો બરાબર છે અનુભૂતિ. પણ ગંભીરતા એ છે એમાં કે એ અનુભૂતિને ખરેખર કોઈની મદદની સહારાની સાધનની જરૂર છે? એનું પરિણામ તો સ્વતંત્ર થાય છે. તો પછી પેલું સાધન કરવા સ્વયં કૃપાળુદેવે કહ્યું એનું શું થાય? એટલે સમજવાનું એ છે કે કૃપાળુદેવે જે વાત કરી છે સત્ય વાત કરી છે પણ એનો અર્થ કરતા નથી આવડતો એટલે લોકો ઊંધું સમજે છે. એમને સાધન સાધન એટલે બાહ્ય સાધનની જ પડી છે કેમ કે એમને ક્યારે આત્માની અનુભૂતિ કરી નથી અને આત્માની અનુભૂતિમાં કોઈની જરૂર નથી એવું અનુભવ વિના બિચારા ક્યાંથી કરે. એટલે પછી સાધનની વાતમાં પડી ગયા અને સાધન પછી એમને જે સૂજા તે અથવા તો જેમને અનુભવ નથી એવા એવા ગુરુએ એમને જે સાધન કયા એ સાધન પકડીને બેસી રહ્યા અને બિચારા ભોળા જીવો એમાં ને એમાં અટવાઈ રહ્યા અને અનુભૂતિ થઈ ગઈ. જેમ સાધન કરવાની વાત હોય તો કૃપાળુદેવને પોતાનો ના ખ્યાલ આવે? કૃપાળુદેવે કયા સાધન કર્યા? પોતાના સ્વરૂપમાં જવા માટે કયું સાધન વાપરતા હતા? કોઈ સાધન નહીં. અનુભૂતિ થાય છે એ સ્વતંત્રપણે થાય છે. જીવને જે અનુભવ થાય પોતે પોતાના સ્વરૂપને અનુભવે ત્યારે એને શરીરની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. અહીંયા તો એ વાત કરવી છે કે આ જે અનુભૂતિ થઈ છે તે શું કારણે શરીરના ઉદયના અભાવને કારણે થઈ છે. બીજી વાત લીધી, પહેલા એમ કહ્યું કે આત્માની અનુભૂતિનું પરિણામ શું શરીર છે તેથી થાય છે? ના, એનાથી નથી થતું. આ જે અનુભૂતિ થઈ છે તે શું કારમણ્ય શરીરના ઉદયના અભાવને કારણે થઈ છે? એટલે કે કર્મ જતા રહ્યા એટલે એના માટે થઈને થઈ છે, એને લીધે થઈ છે? નાસ્તી રૂપે પૂછ્યું. પહેલા એ રીતે આપણે વાત કરી કે શરીરને કારણે થઈ છે, તો ના, શરીરને કારણે નથી થઈ. તો પછી બીજી રીતે લેવામાં આવ્યું તો કે શુદ્ધ અવસ્થા થઈ માટે થઈ. તો કે છે કે એ શુદ્ધ અવસ્થાની વાત જે છે ને એને માટે કરતા કે છે. તો શું કે એ કારમણ્ય શરીર એનો ઉદય, એ ઉદયનો અભાવ થયો, કર્મનો અભાવ થયો એને કારણે થયું છે? ના, એમ છે જ નહીં. દરેકનું પરિણામ સ્વતંત્ર છે. બનારસી દાસજીએ પણ અહીંયા લીધું છે, એમની વાત લેતા કહે છે કે ઉપાદાન બળ જહાં તહા નહીં નિમિત્ત કો દાવ. ઉપાદાન બળ, ઉપાદાનનું બળ જ્યાં છે ત્યાં નિમિત્તનો કોઈ વારો આવતો નથી, નિમિત્તને કોઈ દાવ મળતો નથી, નિમિત્તનું કોઈ મહત્વ છે જ નહીં. પેલા રમત રમતા હોય ત્યારે અમુકનો દાવ જ ના આવે, સામે પેલા સ્ટ્રોંગ એવા હોય તો પેલાનો દાવ આવવા જ ના આવે. અહીંયા એ વાત લઈને કહે છે કે ઉપાદાન બળ જહાં તહાં નહીં નિમિત્ત કહું દાવ. જ્યાં પોતાનું બળ ઉપાદાન શક્તિ છે ત્યાં નિમિત્ત શું કરે? નિમિત્ત કઈ કરતું નથી. સ્વ અને પરનું એક પણ ત્રણ કાળમાં થતું નથી. નિમિત્ત છે તે પર છે, એટલે એ પર અને સ્વ પોતે ઉપાદાન એ બંનેનું એક પણ ત્રણ કાળમાં ક્યારેય થતું નથી. માટે નિમિત્ત છે તેથી પોતાનામાં પરિણમન થાય છે એમ છે જ નહીં. શરીરનું પરિણમન જીવનું નિમિત્ત છે તેથી થયું છે કે જીવની અનુભૂતિનું પરિણમન નિમિત્ત છે માટે થયું છે એમ નથી. એટલે કે જીવની અનુભૂતિમાં કોઈ નિમિત્ત નથી અને શરીરના પરિણામમાં પણ કોઈનું નિમિત્ત નથી, એટલે જીવનું કંઈ નિમિત્ત નથી. શરીરની પરિણતિ શરીરમાં અને આત્માની પરિણતિ આત્મામાં બે તદ્દન ભિન્ન છે, બે દ્રવ્ય જુદા છે. બંનેના પરિણામ સ્વતંત્રપણે થાય છે, એમાં એકબીજાને કંઈ કરવા પણ નથી. અને નિમિત્તની વાત પણ બહુ સરસ રીતે સમજાવી કે એવું જો નિમિત્ત થતું હોય, શરીર એનું નિમિત્ત થતું હોય આત્મામાં જવામાં ધ્યાન થવામાં શરીર બરાબર હોય અને શરીરને કારણે જો એ અનુભૂતિ થતી હોય તો સિદ્ધને તો શરીર જ નથી, પોતે સદાય પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, એમને તો ક્યાં શરીર જ છે. એટલે એ કારણ નથી, નિમિત્ત કારણ પણ નથી, ત્યાં તો નિમિત્ત જ નથી. શરીરની પરિણતિ શરીરમાં અને આત્માની પરિણતિ આત્મામાં છે. આત્માના નિમિત્તે શરીરમાં પરિણતિ થઈ છે એમ નથી, તથા કર્મના ઉદયનો અભાવ છે માટે અનુભૂતિનું પરિણમન થયું છે એમ પણ નથી. અમને તો કર્મ નડે છે અને પછી કર્મનો અભાવ થાય ત્યારે અમને પછી શુદ્ધ દશા થાય, હમણાં તો આપણે શુદ્ધ ભાવ રાખો, આવો જે વર્તમાનમાં ઉપદેશ ચાલી રહ્યો છે ને એ તદ્દન મિથ્યા ઉપદેશ છે. શુભ ભાવમાંથી શુદ્ધમાં જવાય, હમણાં તમે શુભ ભાવ કરો, હમણાં નિશ્ચયની વાત રહેવા દો, હમણાં તમારે માટે એ નથી વગેરે વગેરે, અત્યારે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે ને એવું છે જ નહીં. આત્માનો તો શુદ્ધ ભાવ જ છે અને ત્રિકાળ આત્મા શુદ્ધ ભાવે જ પરિણમી રહ્યો છે, માત્ર એની દ્રષ્ટિ ત્યાં નથી થઈ ને એટલે એને એ ખબર નથી, અને ખબર નથી એટલે એ બહારના રાગમાં પડ્યો છે, એટલે એને શુભ ભાવ પ્રત્યે મમત્વ રહ્યા કરે છે. અને શુભ ભાવના પરિણામે જાણે છે ને કે પુણ્યના પરિણામ થાય છે, અને જે પરિણામને કારણે જે ગતિ થાય છે એ દેવ કે મનુષ્યની ગતિ થાય છે, એટલે એમાં એને ઊંડે ઊંડે રસ પડ્યો છે, એટલે શુભ ભાવમાં એ આકર્ષાયો છે, બીજું કોઈ કારણ નથી. અને એવો જ ઉપદેશ આપે છે કે સારી ગતિ થાય, શુભ ભાવ કરો, શુભને લીધે થઈને સારી ગતિ થાય. જે તો ગતિ જોઈએ છે એમને, તો એમને તો અહીંયા ગતિ જોઈએ છે. મોટા ભાગે અહીંયા વર્તમાનમાં તમે જોશો તો કોઈની ટીકા કરવાનો આમાં આશય નથી, પણ એવો જ ઉપદેશ ચાલી રહ્યો છે કે સારી ગતિ થાય, સદગતિ થાય. કોઈનું અવસાન થયું હોય તો કે સદગત, શું સદગત ગતિની વાત, સદગત, સદગતના આત્માને શાંતિ મળો પ્રાર્થના કરવામાં આવે, સારી ગતિ અને પાછી એમને શાંતિ, બંને વિરોધાભાસી વાત. સારી ગતિ છે તો શાંતિ જ હોય ને, એટલે પ્રભુ કોઈ ગતિમાં શાંતિ છે જ નહીં, કોઈ ગતિમાં શાંતિ નથી, દેવગતિમાં પણ શાંતિ નથી, આનંદ નથી, સુખ નથી, ત્યાં પણ ઈર્ષાના ભાવ જ પડ્યા છે. અહીંયા તો વાત ચાલે છે કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે કોઈ વખતે નિમિત્તથી અને કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય એ સ્યાદ વાત નથી, પણ ફૂદડી વાત છે, મિથ્યા વાત છે. અને ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં ચૈતન્યની જે જડની ક્રમબદ્ધ પરિણતિ પોતપોતાના ઉપાદાનથી થાય છે એમાં પરની રંચ માત્ર અપેક્ષા નથી, ઉપાદાનનું પરિણમન નિમિત્તથી હંમેશા નિરપેક્ષ જ થાય છે. પૂદગળની વાત લઈને કહીએ કે પૂદગળનું પરિણમન જે કંઈ થાય એની અંદર એ પૂદગળ એ જ પોતે એનું ઉપાદાન કારણ છે, એ જ મુખ્ય છે, એમાં કોઈ નિમિત્તને કારણે થતું નથી અને નિમિત્તની કોઈ અપેક્ષા નથી, એટલે નિરપેક્ષપણે જ થાય છે. પૂદગળના પરિણામો નિરપેક્ષ પણ જ થાય છે. જો બીજી રીતે વિચાર કરીએ તો આ જગતમાં આપણને બધા પદાર્થો દેખાય છે, આ સૂર્ય દેખાય છે, ચંદ્ર દેખાય છે, એનો પ્રકાશ જે છે, આ બધાનું પરિણમન કોણ કરાવે છે? સ્પષ્ટ દેખાય છે, પૂદગળના પરિણામોનો આપણને દેખાય છે ને, પ્રકાશ છે પણ પૂદગળ છે, એ બધી પર્યાય થાય છે. પ્રકાશનું વધવું ઘટવું આ તે જે કંઈ થવું, બરાબર, ગરમી ઠંડી આ બધું જે છે એ બધા પરિણમન કોણ કરાવે છે? એની મેળે થાય છે કે નથી? એમાં તો એ સ્વીકાર કરે છે કે સ્વતંત્રપણે થાય છે. તો જગત આખામાં બધા જ પૂદગળોનું પરિણમન સ્વતંત્રપણે જ છે, એનો સ્વીકાર કરવો છે. અને એમાં એ જેની સમીપમાં રહ્યો છે એવું શરીર, એ પૂદગળ, એનું પરિણમન પણ સ્વતંત્રપણે જ છે અને એમાં એ કંઈ ફેરફાર કરી શકે એમ નથી. એનું હાર્ટ જેટલો વખત ચાલવાનું છે એટલો વખત જ ચાલે છે, એના હાર્ટના ધબકારામાં એ ખરેખર કંઈ ફેરફાર કરી શકતો નથી, એના શ્વાસમાં એ કંઈ ફેરફાર કરી શકતો નથી. એ જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે ત્યાં સુધીમાં શરીરમાં જે ફેરફાર થયા, જે મોઢા ઉપર ફેરફાર થયા, જે વાળમાં ફેરફાર થયા, જે સ્નાયુમાં ફેરફાર થયા, જે ચામડીમાં ફેરફાર થયા, એ બધા ફેરફારો ઉપર એનું કેટલું જોર ચાલ્યું? જો જોર ચાલતું હોત તો એ હંમેશા યુવાન જ રહ્યો હોત, એટલે એવું થતું જ નથી. એ કાળક્રમે જે કંઈ થઈ રહ્યું છે તે એના કારણે થાય છે, એમાં કાળ પણ નિમિત્ત નથી. કાળદ્રવ્ય જુદું છે, કાળદ્રવ્ય એનું પરિણમન થાય તો અહીંયા પરિણમન થાય એમ તો છે નહીં. કાળદ્રવ્યની પર્યાય સમય, સમયને કારણે થાય છે પણ નથી. સમય તો સાપેક્ષતા દર્શાવવા માટે છે કે અહીંયા પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમન જ્યારે થતું હતું ત્યારે સમય શું હતો એની સાપેક્ષતા દર્શાવી છે, નહીં કે એ સમય છે, સમય બદલાયો છે માટે અહીંયા પરિણમન થાય છે એમ પણ નથી. એટલે પૂદગળના પરિણામો સાથે અનુભૂતિને કોઈ સંબંધ નથી. આ વાત અહીંયા કહેવામાં આવી છે. અનુભૂતિ સ્વતંત્ર છે, સ્વતંત્રપણે થાય છે, નિરપેક્ષપણે થાય છે. અને પેલા પૂતગળના પરિણામનો જે છે ત્યાંથી હવે લક્ષ છોડી અને આત્મા તરફ વળવું એવો અહીંયા આશય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી વાતો થઈ, હવે આના ઉપર તો આજે વિચાર કરવાનો છે કે મારું પરિણમન, મને જે અનુભૂતિ થવાની એમાં મારે બીજા કોઈની જરૂર નથી, માત્ર મારો પુરુષાર્થ જ એ તરફ વળે તો બધું થઈ જાય. હું પોતે સક્ષમ છું, હું જ્ઞાયક છું, માત્ર મારે દ્રષ્ટિ બદલવાની છે અને એ જ્ઞાયકપણાને મારે અનુભવમાં પ્રાપ્ત કરવાનું છે અને એવો પુરુષાર્થ હું કરું. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે.